તારીખ 14/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 10.
શિક્ષાઓ કેટલા કેટલા પ્રકારે છે એ વાત આ પ્રકરણમાં કરી છે. નિશ્ચય શબ્દનો પ્રયોગ અનેક પ્રકારે થાય છે. પરમ શુદ્ધ નિશ્ચયને ઉપરાંત વસ્તુની જેટલી પરિમિતિ એટલે ક્ષેત્ર છે, તેટલી પરિમિતિ વિશે જ દ્રવ્ય ગુણ પર્યાયના વ્યાપ વ્યાપક થઈને વર્તે છે. દ્રવ્ય ગુણ પર્યાયના જ વ્યાપ વ્યાપક થઈને વર્તે છે, પોતપોતાની સત્તા વિશે જ વ્યાપ વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે, એને પણ નિશ્ચય કહીએ. એ ક્ષેત્ર અપેક્ષા એ પોતાનું સ્વરૂપ પોતાના ક્ષેત્રને દ્રવ્ય ગુણ પર્યાય છોડીને ક્યાંય જતું એને પણ નિશ્ચય કહે છે. વળી જે ભાવ, જે ભાવનો પ્રતિપક્ષી એટલે વેરી હોય તે તેની સાથે જ વેર કરે, બીજા સાથે ન કરે એને પણ નિશ્ચય કહીએ. ઠીક. વળી જે ભાવ, જે ભાવનો પ્રતિપક્ષી એટલે વેરી હોય તે તેની સાથે જ વેર કરે ને બીજા સાથે ન કરે એને પણ નિશ્ચય કરીએ. કેવી અપેક્ષા કાઢી આ નિશ્ચય એટલે જ્યાં જે વાત ચાલતી હોય એનો અર્થ એ પ્રમાણે અર્થ કરવો. નિશ્ચય શબ્દ છે પણ જ્યાં જે પ્રકરણથી જે જ્યાં કહેવા ધારતા હોય એ પ્રમાણે એનો અર્થ મળ્યો હોય. પણ અહીંયા પ્રતિપક્ષી ભાવમાં નિશ્ચય કર્યો હા, જેમ કે રાગ અને વિતરાગતા. તો વિતરાગતાનો રાગ વેરી છે, નિશ્ચયથી છે, એ નિશ્ચયથી છે, વધઘાતક સંબંધ છે ને, નિશ્ચયથી છે. પ્રભાવ વિભાવ મને જે ઘાતકપણું છે એ નિશ્ચયથી છે. પુણ્ય પાપ અધિકારમાં ખાસ એ વાત એ છે આચાર્ય, કે પુણ્ય અને પાપ બંનેને એક જાતિ ગણી અને તે આત્માનો ઘાતક છે. મોક્ષ ભાવનો એ તિરોધાયી સ્વરૂપ છે. તિરોધાયી શબ્દ વાપરો, નિશ્ચયથી છે. જે કાળ વિશે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને પણ નિશ્ચય કહીએ. લ્યો આક્રમ બતાવી ગયો. અને એમાં એમને સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની 321-22-23 અને સમયસાર 308-11 ગાથાને અને પ્રવચન સાર ગાથા 99 ટીકા ત્રણે આધાર થઈ દીધા છે. જે કાળે જે દ્રવ્યની જે પર્યાય જે રીતે થવાની તે જ થવાની તે પણ તેને પણ નિશ્ચય થઈએ. સાતમા માં એ નાખી દીધું, ક્રમબદ્ધ નાખી દીધું. ગુરુદેવે ક્રમબદ્ધના પ્રવચનો કર્યા ત્યારે કાર્તિક અનુપ્રેક્ષા અને ગાધાનો આધાર આપેલો. એમાં તો ચોખ્ખું છે, જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે જેની જેની જે રીતે જે પ્રકારની અવસ્થા થવાની તે જ થવાની, એ તો વિસ્તારથી ત્રણ ગાથા છે. હા, પ્રવચનો છે. વળી જે જે ભાવની જેવી જેવી, આમાં શું છે, ઘણાને પુરુષાર્થ ઉડી જાય છે. તો દરેક પર્યાય જો એના કાળે થવાની, તો આપણે કાંઈ કરવાનું રહેતું નથી ને ભાઈ, ન કરતો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એક વખત તો આ કરતા હતા, એ જ પુરુષાર્થ છે. પણ પુરુષાર્થનું સ્વરૂપ એને એમ સમજાણું છે કે હું કાંઈક કરું ને, કર્તૃત્વનું જોર મારું એનું નામ પુરુષાર્થ છે. પર્યાયને પ્રગટ કરું જોરથી એનું નામ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું સ્વરૂપ એને સમજાણું છે. પરિણામ બંધ પડી જશે એમ કેવું છે. તો તો પછી કેવી રીતે પુરુષાર્થ વધારે નથી એમ કહેવાય? પુરુષાર્થ એ વખતે એ પ્રકારનો હોય છે. વળી જે જે ભાવને જેવી જેવી રીત, જે જે ભાવને જેવી જેવી રીત વડે પ્રવર્તના છે, તે તે ભાવ તેવી તેવી રીત પામીને પરિણમે એને પણ નિશ્ચય કહે છે. જેમ કે મુનિપણા વગર કેવળ જ્ઞાન ન થાય, શુક્લ ધ્યાનની શ્રેણી છેડ્યા વગર કેવળ જ્ઞાન ન થાય એની રીત છે. સમ્યક દર્શન વગર ભાવલિંગી મુનિપણું ન આવે એની રીત છે. સ્વરૂપ નિશ્ચય વગર સમ્યક દર્શન ના આવે એની રીત છે. અથવા પૂર્ણતાના લક્ષ વગર શરૂઆત ન થાય એની રીત છે. કેમ કે જે જે ભાવની જેવી જેવી રીત વડે પ્રવર્તના છે, તે તે ભાવ તેવી તેવી રીત પામીને પરિણમે એ પણ એને પણ નિશ્ચય કહે છે. એ પણ નિશ્ચય છે, એ નિશ્ચયનું ઉલ્લંઘન થઈ શકે નહીં. એને ત્યાં નિશ્ચયથી કહેવામાં આવે છે. આમ નિશ્ચય છે, આમ નિશ્ચય છે એનો અર્થ કે બીજી રીતે ફેરફાર થોડી રીતે કાંઈ નહીં બને. એક એમ માનો કે ઉલ્લંઘન ન કરી શકાય એવું એ સત્ય છે, જેનું ઉલ્લંઘન ન કરી શકાય એવું એ સત્ય છે. એમ કહેવાય તો એ 100% એમ છે. એ પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે. હા, સ્વદ્રવ્યનું નામ પણ દ્રવ્ય એને કહેવાય કે જેને બીજાની અપેક્ષા ન હોય, એ પણ નિશ્ચય છે. 10 મિનિટ વળી એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે એક ગુણ રૂપના ભાવ થાય છે એને પણ નિશ્ચય કહીએ. હવે એક પ્રકાર આ છે, એક ગુણ માનંદ ગુણનું રૂપ આવી ગયું. હા, કે એક ગુણના રૂપને મુખ્ય લઈએ, કેમ કે જ્ઞાનને જાણપણું, ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે એક ગુણ રૂપના ભાવ થાય છે. એક ગુણ રૂપના ભાવે થઈ જાય છે, આવી જ જાય છે, આગળ કરીએ એ પણ નિશ્ચય છે. એ નિશ્ચયના પ્રકરણમાં નાખ્યો, એનો ભાવાર્થ કર્યો છે. એટલી વાતમાં કહેવામાં તો એક જુદું રૂપ લઈને કહીએ છીએ કે જ્ઞાન જાણે તે જ્ઞાન એમ, પરંતુ તે જ એક ગુણનું રૂપ છે અને તે જ સર્વનો રસ છે. વળી જો કોઈ એમ જ માને કે અન્ય રૂપ નથી, એક જ છે, બીજાનું રૂપ એને આવતું જ નથી ને એમ માની લઈએ ને એક જ છે, તો ત્યાં અનર્થ ઉપજે છે. જેમ કે એ જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણ વિશે બીજા ગુણનું રૂપ નથી એમ જેણે માન્યું, તે પુરુષે જ્ઞાનને ચેતન રહી જ તેમજ અસ્તિત્વ, વસ્તુત્વ, જીવત્વ, અમૃતત્વ વગેરે રહી જ માન્યું. પરંતુ એમ માનતા જ્ઞાન ગુણ કઈ રીતે રહ્યો અને શા કારણે રહ્યો તે ન જ રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ છે તે સર્વ રસ છે. અર્થાત પ્રકરણ જુદું લેશે, એક ગુણ ને અનંત ગુણના રૂપનું પ્રકરણ તો હજી હવે પછી લખશે, આ વચ્ચે લઈ લીધું. વળી કોઈ દ્રવ બીજા કોઈ દ્રવ્યને સાથે ન મળે, કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે ન મળે અને કોઈ પર્યાય શક્તિ બીજી કોઈ પર્યાય શક્તિ સાથે ન મળે, આવો જે અમિલન ભાવ તે પણ નિશ્ચય કહીએ. આ અગુરુ લઘુગુણ નું રૂપ છે. હા, એ કોઈની સાથે ન મળે, પોતાનો જે ભાવ છે એ બીજાની સાથે ન મળે તે અમિલન ભાવ છે. નિશ્ચયનો સામાન્ય અર્થ તો આટલો કહીએ, સંક્ષેપથી આટલો જ અર્થ જાણવો. આ જે 12 પ્રકારે વાત કરી એ પ્રકારે નિશ્ચયનો સામાન્ય અર્થ જાણવો. નિજ વસ્તુ સાથે જે ભાવ વ્યાપ વ્યાપક રૂપ એકમેક સંબંધ વાળો હોય તેને નિશ્ચય. કર્તા ભેદ વિશે તેમજ કર્મ ભેદ વિશે પણ અને ક્રિયા ભેદ વિશે પણ, એ ત્રણેય ભેદ વિશે એક જ સ્વભાવને દેખવો. કર્તા, કર્મ અને ક્રિયા ત્રણેયમાં એક જ સ્વભાવને દેખવો. એક ભાવના એ ત્રણ ભેદ નિપજે છે. જેમ કે આત્મા જ્ઞાન માત્ર છે, તો જ્ઞાતા કર્તા, જ્ઞેય એનો કર્મ અને જ્ઞાન એની ક્રિયા, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન. તો એમ કે છે કે એ ત્રણેય ભેદને વિશે એક જ સ્વભાવને દેખવો. ફળંગ એ એક ભાવના ત્રણ ભેદ નિપજે છે, એવો જે એક ભાવ એ પણ નિશ્ચય કહીએ. આને અનુભય ભાવ કહે છે. આ અનુભય ભાવ નિશ્ચય કહ્યો એને, કે એમાં દ્રવ્ય પણ ન લેવી અને પર્યાય પણ ન લેવી. કેમ કે ત્રણેય એ એક જ ભાવ ત્રણ રૂપે થયો, ત્રણેય ભેદ રૂપે થયો. સ્વભાવ ગુપ્ત છે, સ્વભાવ ગુપ્ત છે કે પ્રગટ રૂપે પરિણમે છે, પરંતુ તેને નાસ્તિત્વ નથી. આવો જે અસ્તિત્વ ભાવ તેને પણ નિશ્ચય કહીએ. ગુપ્ત અને પ્રગટ બે સ્વભાવ જ છે, બેમાં સ્વભાવ જ છે. અસ્તિત્વ પણ તો બે પ્રકારે છે, ગુપ્ત પણ રહેશે અને પ્રગટ થાય છે. અસ્તિત્વ ભાવ તેને નિશ્ચય કહીએ. આવા આવા ભાવોને નિશ્ચય સંજ્ઞા જાણવી, જીનાગમ વિશે એમ કહી છે એ પ્રમાણે નિશ્ચયનું વર્ણન પૂરું છે. હવે આ વાત તો એમણે શું કરી કે જીનાગમમાં આ વાત છે એમ. હું આ નવું શાસ્ત્ર રચું છું એમાં છે આ વાત એમની. આ જીનાગમની બધી વાતો તમને કહી પોતાની ભાષા છે એ રીતે નિશ્ચયનું વર્ણન પૂરું. નહીતર વળી કોઈ એમ કે આ તો દીપચંદજી પંડિતે કીધું છે, શાસ્ત્રમાં એ વાત નથી. તો એની જીનાગમમાં છે એ વાત મેં કરી છે. એ તો ગુરુદેવ તો કહેતા આવી વાતો જ્યારે પ્રસિદ્ધ વાતો પ્રસિદ્ધ થાય તો કે આ બધી વાતના મૂળિયા પરમાગમોની અંદર રહેલા છે. અને જ્ઞાની વિદ્વાનોએ, જ્ઞાની પંડિતોએ પોતાની રચનામાં પોતાની ભાષાથી મૌલિક રીતે એ વાતને ઉતારી છે, પ્રસિદ્ધ કરી છે. બાકી પરમાગમમાં બધા મૂળિયા રહેલા છે. હવે પર્યાયાર્થિક નયના પ્રકારો, જે દ્રવ્યાર્થિક નયના પ્રકારો આગળ કીધા હતા, હવે પર્યાયાર્થિક નયના પ્રકારો કહે છે.
આગમ તો જ્ઞાનીને અંતરમાંથી ગયા હોય, પછી પરમાણુ ગુરુવાર આવે
ક્યાંથી? આગમનો જન્મ તો જ્ઞાનીઓમાંથી થશે, આત્મામાંથી બધા આગમ નીકળ્યા છે. રુજુ સૂત્ર નહીં કહીએ છીએ. સમયે સમયે જે પરિણતિ થાય તે સૂક્ષ્મ રુજુ સૂત્ર એવો ભેદ છે. અને લાંબા કાળની મર્યાદા વાળો જે સ્થૂળ પર્યાય છે તેને સ્થૂળ રુજુ સૂત્ર કહીએ. જેમ કે સૂક્ષ્મ રુજુ સૂત્ર એટલે સમયે સમયની જે પર્યાય ચાલતી દોષ રહીત શુદ્ધ શબ્દ કહેવો તેને શબ્દ નહીં કહે. દોષ રહીત શુદ્ધ શબ્દ કહેવો તેને શબ્દ નહીં કહે છે. જેટલા શબ્દ તેટલા નહીં છે, ઘણા નહીં છે. જેટલા શબ્દ એટલા, એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને સમવિરૂઢ કહીએ. જેમ કે ગો શબ્દના અનેક અર્થો છે ગો એટલે, પરંતુ ગાય અર્થને વિશે તે સમવિરૂઢ છે. એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને સમવિરૂઢ કહીએ. જેમ કે પાણી, તો પાણી એટલે જળ એ સમવિરૂઢ નહીં થયું. પછી એના અનેક અર્થ થતા હોય. પાણી એટલે હાથ, પાણી એટલે હાથ, પાણી ગ્રહણ હાથ, પાણી નો અર્થ હાથ થાય સંસ્કૃતમાં. એમાં ઘણા અર્થ નીકળે, પણ જે મુખ્ય પાણી કહેતા, પાણી જળ સમજાય એટલે એ સમવિરૂપ નો વિષય છે. રૂઢિગત જેનો અર્થ મુખ્યપણે થાય તે એમ રૂઢિ અર્થ ને સમવિરૂઢ કહીએ, પરંતુ ગાય અર્થ ને વિશે તે સમવિરૂઢ સમવિરૂઢ છે. તે સમવિરૂઢ ના અનેક ભેદ છે, સાદી રૂઢ, અનાદી રૂઢ, સાર્થક રૂઢ, અસાર્થક રૂઢ, ભેદ રૂઢ, અભેદ રૂઢ, વિધિ રૂઢ, પ્રતિષેધ રૂઢ ઇત્યાદિ ભેદો છે. એટલે આપણે કહીએ ને ભાઈ, શબ્દ નો અર્થ શું? તો ભાઈ રૂઢિવાચક છે, કાલે વાત નથી. વાસણ કુસણ, વાસણ કુસણ બધું લાવો ઘરની અંદર, વાસણ કુસણ વસાવો. તો વાસણ તો વસાવ, કુસણ એટલે શું વસાવો? રૂઢિ થઈ ગઈ છે, એનો કઈ અર્થ ન નીકળે. તો એ નિરર્થક છે એમ કહે છે, અસાર્થક અર્થ છે. કઈ પૈસા પૈસા છે ખીચામાં એમ કે, શું કે પૈસા નથી પણ પૈસા શું મળે, એ અસાર્થક રૂઢિ તરીકે વપરાય છે. શું એવી રીતે એમાં રૂઢિ રૂઢિ સમગ્ર રૂઢ ના બધા ભેદો છે, સાર્થક અસાર્થક, પૈસા સાર્થક પણ પૈસા અસાર્થક એમ. જેવો અર્થ હોય તેવું જ તેનું નિરૂપણ કરવું તે એવું ભૂત નહીં છે. જેમ કે ઇન્દ્રિયાથી ઇન્દ્રિય ઇન્દ્ર ન શક્ર, અર્થાત જે શાસન કરે તે ઇન્દ્ર છે, શક્ર નથી એમ કહેવું તે એવું ભૂત નહીં છે. ઇન્દ્ર ને ઇન્દ્ર કહેવો, શાસન કરતા ઇન્દ્ર ને ઇન્દ્ર કહેવો, અથવા પૂજા કરતો હોય ત્યારે એને પૂજારી કહેવાય. પણ ઇન્દ્ર ઇન્દ્ર એટલે શાસન કરનાર તરીકે, ઇન્દ્રથી તે ઇન્દ્ર એટલે એના અર્થ પ્રમાણે એમ, જેના એના કાર્ય એનું જે કાર્ય થતું એ પ્રમાણે એનો શબ્દ હોય એને પણ એવમ ભૂત નહીં ની અંદર ગણવામાં આવે છે. એવમ ભૂત એટલે એમ થયું, સમવિરૂઢ એટલે એવા પ્રકારની રૂઢિથી કહ્યું. અને રૂઢિ સૂત્ર એટલે એ રીતે વર્તમાન વર્તતી પર્યાય અનુસાર થયું. આ આ બધું પદ્ધતિ જૈન દર્શન સિવાય ક્યાંય નથી, આ બધા વેદાંતના વાંચ્યા ક્યાંય આવી વ્યવસ્થિત પદ્ધતિ નથી. એને વ્યવસ્થિત વાત કહેવાય કે ભાઈ તમે કઈ પદ્ધતિથી વાત કરો છો, જુઓ અમારી આ પદ્ધતિ વાત કરવાની, આ અમારી પદ્ધતિ છે, એકદમ વ્યવસ્થિત વાત છે. હવે પર્યાયાર્થિક નહીંના છ ભેદ છે તે કહે છે. આલા પદ્ધતિનો પ્રશ્ન 59-63 અને નય ચક્રનું 5-6-7. અનાદિ નિત્ય પર્યાય જેમ કે મેરુ આદિ પર્યાર્થી નિત્ય અનાદિ નિત્ય પર્યાય મેરુ આદિ છે. પછી આ અકૃત્રિમ મૂર્તિ પ્રતિમાઓ જે છે એ પણ અનાદિ નિત્ય પર્યાય છે, અનાદિ નિત્ય પર્યાય છે. પછી આ નહીં ભલે એમાં સૂક્ષ્મ ફેરફાર થાય, પરમાણુનું આવાગમન થાય, પણ એવા સૂક્ષ્મ પરમાણુનું આવાગમન થાય કે એ પર્યાયમાં દેખત રીતે કોઈને ફેર ન લાગે, મેરું મેરું દેખાય. અનંતા પરમાણુનું આવાગમન થાય, વંટોળીઓ આવે ને અનંતા પરમાણુ ઉડી જાય, અનંતા પરમાણુ બીજા પણ આવે એની અંદર, મેરું તો મેરું જ ગણાય. પર્યાય અનાદિ છે એમ કહેવાય. એવી રીતે
ફેરફારો કરવાનો સાદી પર્યાય, સાદી નીચે પર્યાય છે, અંતે શુદ્ધ પર્યાય તે નીચે રહેશે. પણ આની શરૂઆત એક વખત થઈ ગમે ત્યારે પણ એ સાદી નીચે પર્યાય, પેલી અનાદી નીચે પર્યાય. પછી સત્તાને ગૌણ કરીને આ તો કેટલા પ્રકાર પર્યાયમાં ઉપજે છે એમ કે છે. બીજે ક્યાંય નથી આ વિષય, બીજે નથી. સત્તાને ગૌણ કરીને અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ, જેમ કે પર્યાય સમયે સમયે વિનાશી છે. તો એ સત્તાને, દ્રવ સત્તાને ગૌણ કરીને ફક્ત ઉત્પાદ વ્યવહારને જ ગ્રહણ કરવું, અનિત્યપણાને જ ગ્રહણ કરવું, એ શુદ્ધ પર્યાય અર્થ છે. અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ જેને કહે છે. પછી સત્તા પક્ષ સાપેક્ષ સ્વભાવ અનિત્ય અશુદ્ધ પર્યાય અર્થ, જેમ કે જે પર્યાય એક સમયમાં ત્રયાત્મક છે, સત્તા સાપેક્ષ, સત્તા સાપેક્ષ એટલે ઉત્પાદય ધ્રુવ રૂપ સત્તા, ઉત્પાદય ધ્રુવ યુક્તમ સત, એવા સ્વભાવ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાય અર્થ, જેમ કે પર્યાય એક સમયમાં ત્રયાત્મક છે, ઉત્પાદય ધ્રુવ રૂપ. પછી કર્મ ઉપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ, બધા પર્યાયથી જ ની વાત લેવી છે. કર્મ ઉપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ, જેમ કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધ પર્યાય સદૃશ શુદ્ધ છે, તે કર્મ ઉપાધિ નિરપેક્ષ વાત લેવી. કર્મ ઉપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ, નિત્ય પર્યાય ના લેવી, અનિત્ય શુદ્ધ પર્યાય અર્થ, જેમ કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધ પર્યાય સદૃશ શુદ્ધ છે, એમ જયારે સિદ્ધ થાય ત્યારે સિદ્ધ સદૃશ. અથવા અનંતા ગુણ ઉપાધિ નિરપેક્ષ કર્મ ઉપાધિ સાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાય આપે છે, સંસારી જીવન જન્મ મરણ છે. પૃષ્ઠ 43 થી શરૂ કરીને અહીં સુધી નૈગમ સંગ્રહ વ્યવહાર બીજું સૂત્ર શબ્દ સમમિરૂઢ અને એવમ ભૂતે સાત નયોનું વર્ણન કર્યું. આ નયોમાં પહેલા પહેલાનો નહીં, પછી પછીના નહીંની અપેક્ષા એ વિરુદ્ધ મહાવિષય વાળો છે. નૈગમ કરતા સંગ્રહ અને સંગ્રહ કરતા વ્યવહાર ને વ્યવહાર કરતા રુજુ સૂત્ર ને રુજુ કરતા શબ્દ ને શબ્દ કરતા સમવિરૂઢ ને એના કરતા એવમ ભૂત, એ બધા પછી પછીની અપેક્ષા એ વિરુદ્ધ અને મહાવિષય વાળો છે. અને પછી પછીના ને પહેલા પહેલાની અપેક્ષા એ સૂક્ષ્મ અલ્પ અનુકૂળ વિષય, અલ્પ અનુકૂળ વિષય વાળો છે. આ નિયમમાં પહેલા પહેલાનો નહીં, પછી પછીના નિયમની અપેક્ષા એ વિરુદ્ધ મહાવિષય વાળો છે. અને પછી પછીના નહીં, પહેલા નહીંની અપેક્ષા એ સૂક્ષ્મ અલ્પ અનુકૂળ વિષય વાળા છે. તો જેમ જેમ પછી જાવ એમ નહીં વિષય સૂક્ષ્મ થતો જાય છે, નહીં સૂક્ષ્મ થતો જાય છે. આ સંબંધી ઘણો સુંદર ખુલાસો તત્વાર્થ રાજવર્તી પૃષ્ઠ 493-494 કર્યો છે. ટૂંકમાં તેની સમજણ આ પ્રમાણે, એટલે નીચે પ્રમાણે છે. જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું કે આ નગરમાં પક્ષી બોલે છે, તો બીજાએ કહ્યું કે આ નગરમાં એક ઝાડ ઉપર પક્ષી બોલે છે, તો પહેલો સંગ્રહ નહીં લીધો, પહેલા નૈગમ નહીં લીધો, પછી સંગ્રહ નહીં લીધો. આમ તો એક પક્ષીનો, જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું કે આ નગરમાં પક્ષી બોલે છે, બીજાએ કહ્યું કે આ નગરના એક ઝાડ ઉપર પક્ષી બોલે છે, ત્રીજાએ કહ્યું કે ઝાડની મોટી ડાળ ઉપર પક્ષી બોલે છે. આ તો પછી પછી સૂક્ષ્મતા આવતી જાય છે એમ કહેવું છે. ચોથા એકમ કે નાની ડાળ ઉપર પક્ષી બોલે છે, પાંચમા એકમ કે ડાળીના એક ભાગ ઉપર બેસીને પક્ષી બોલે છે, છઠ્ઠા એકમ કે પક્ષી પોતાના શરીરમાં બોલે છે, અને સાતમા એકમ કે પક્ષી પોતાના કંઠમાંથી બોલે છે. તેનું સ્થાન ચોક્કસ કરતા જાય છે. એમ નૈગમથી માંડીને એવમ ભૂત નહીં સુધીમાં નયના વિષયનું સ્થાન ચોક્કસ થતું જાય છે એમ કહેવું છે. વધારે ચોક્કસ થતું જાય છે, સૂક્ષ્મતા લઈ લે છે એમ કહેવાનો અભિપ્રાય છે. ઠીક, આજે કહ્યું ને કે આ નયોમાં પહેલા પહેલાનું નહીં પછી પછીના નયની અપેક્ષા એ વિરુદ્ધ માર્ગ મહાવિષય વાળો છે. અને પછી પછીનો નહીં પહેલાની અપેક્ષા એ સૂક્ષ્મ અને અલ્પ અનુકૂળ વિષય વાળો છે. એટલે વધારે એનું સ્થાન ચોક્કસ થતું જાય છે. પુરુષી મોટી મોટી વાત કરે છે, આ સૂક્ષ્મ વાત કરે છે. જેમ આ દ્રષ્ટાંતમાં પક્ષીના બોલવાનું સ્થાન પહેલા મોટું બતાવ્યું અને પછી ક્રમે ક્રમે ઓછું થતું જાય છે, તેમ નૈગમથી એવમ ભૂત સુધીના સાત નયમાં પણ નૈગમ નયનો વિષય સૌથી વધારે છે અને એવમ ભૂત નયનો વિષય સૌથી અલ્પ છે. કારણ કે એ વખતની થતી ફરિયાદ પૂરતી જ વાત લાગુ પડે છે. પૂજારી પૂજા કરતો હોય ત્યારે એને પૂજારી કહેવો, પંથો ન કહેવો એને પૂજારી. એમ ફલાણા ભાઈ છે એ જયારે પૂજા કરે ત્યારે એને પૂજારી કહેવો. આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલાના નય વિષય નયનો વિષય માન છે અને પછી પછીના નયનો વિષય સૂક્ષ્મ અને અલ્પ છે. વળી પહેલા નયે જેટલા પદાર્થોનો વિશેષનો વિષય કર્યો છે તેટલા પદાર્થોનો ને બીજો નય વિષય કરતો નથી, કારણ કે તેનો વિષય ઘટતો જાય છે. આ અપેક્ષા એ પહેલા નયો વિરુદ્ધ મહાવિષય વાળા છે અને પછીના નયે જે પદાર્થનો વિષય કર્યો છે તે પદાર્થો પહેલા નયના વિષયમાં ગર્ભિત છે એટલે આવી જાય છે એની અંદર. તેથી પછી પછીના નયો અલ્પ અનુકૂળ વિષય વાળા છે. વિશેષ માટે જુઓ તત્વાસ્તરાજવાસી એ પ્રમાણે નયોના પ્રકારોનું વર્ણન કરીને હવે તેને ફળ બતાવતા ગ્રંથકાર કહે છે, નય પ્રમાણ દ્વારા સુખ થાય છે. સમ્ય જ્ઞાન થયું અને એનું નય પ્રમાણ યુક્ત જ્ઞાન થયું ત્યારે એને સુખ થયું. આત્મા પ્રત્યે કહો કે સુખ પ્રત્યે જે જ્ઞાન આત્માને દોરી જાય તેને નય કહેવામાં આવે છે. સમ્ય જ્ઞાનનો અંશ છે, સમ્ય પ્રમાણનો અંશ એને નય કહેવામાં આવે
છે. સુખ વગર નહીં ના હોય, સુખ વગર નહીં ના હોય,
સુખ વગર નહીં હોય, નયવાળા સુખી હોય એમ કે છે. કોઈ વાત અધર નથી, જૈન દર્શનમાં કોઈ વાત અધર નથી. સાધકને પણ પર સન્મુખતા રહે છે તેનો નિષેધ છે,
મનાશ્રિત પરિણમન થાય ને વિકલ્પથી, તો એ સાધક દશામાં પણ જેટલું મનાશ્રિત પરિણમન પર્સનમુખ પરિણમન છે એટલા અંશનો નિષેધ છે. પણ જેટલા અંશે સ્વસન્મુખતા અને સ્વસન્મુખતા તરફ દોરી દેવાનો હેતુ પ્રયોજન છે એનો નિષેધ નથી એમ સમજવા યોગ્ય છે. મિત્ર ગડબડ થઈ જાય કે નહીં નો નિષેધ કરો, નહીં નો નિષેધ કરો એમ નથી. એમ નહીં નો અહીંયા આદર કરાવ્યો કે એ શિવ સુખ સાધન છે, શિવનું સાધન છે, સુખનું સાધન છે, તો ત્યાં વિકલ્પ વધારી મૂકે તો એ પણ કરવા યોગ્ય નથી. આ બેનું સંતુલન જાળવવાનું છે, એમાં પણ સંતુલન આવે. હજી ઉત્પન્ન જ નથી થયું મુક્ષુને પણ, પણ એને કોઈ નયનો પક્ષ રહી ગયો હોય છે, તે પક્ષથી અતિક્રાંત કરાવો. પક્ષ એટલે નયનો વિકલ્પ છે એમાં જે રાગ છે એની સાથે એકત્વ બુદ્ધિ છે, એવા એકત્વ બુદ્ધિના વિકલ્પનો અમને તોડવો છે એને નયાતિક્રાંત કીધો છે. નય તો છે જ ત્યાં ત્યાં, પણ નયનો પક્ષ છે. બે રીતે એનો નિષેધ આવે છે, એક નય પક્ષનો ત્યાગ કરાવવા માટે એનો નિષેધ આવે છે, અને એક નય સંબંધી રાગનો નિષેધ કરાવવા માટે એનો નિષેધ આવે છે, અથવા એ નય સંબંધિત પરસન્મુખતાને કારણે જે રાગ ઉત્પન્ન થાય છે એનો પરસન્મુખતા અને રાગનો નિષેધ કરાવવાનો ત્યાં અભિપ્રાય છે. એટલું જ સમજવા યોગ્ય છે મર્યાદિતપણે. એટલી અપેક્ષા ન સમજે અને નહીં ધોકો મારે તો એ પણ એમાં સંતુલન નહીં રહે, એમાં જ્ઞાનનો નિષેધ થઈ જશે. નય જ્ઞાનનો અને પ્રમાણનો નિષેધ થઈ જશે તો સમ્યક જ્ઞાનનો નિષેધ થઈ જશે. એ જરા વિચારવા દે, એ બધો વિષય આપણે નથી ચર્ચાતો કે આ નય જ્ઞાનની અંદર નિષેધ શું, વગર નિષેધ શું, એ બધી ચર્ચા કરવી જોઈએ. કેટલા પ્રકારે નિષેધ આવે તો અહીંયા નિષેધનું મર્યાદા શું, નથી નિષેધ એની મર્યાદા શું, એની ચર્ચા સ્પષ્ટ થવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાય. કેમ કે શાસ્ત્રમાં જ્યાં વચન આવશે ત્યાં બધે અપેક્ષા નહીં ખુલી હોય, જે શાસ્ત્ર વચનો છે ત્યાં બધે અપેક્ષા નથી ખુલાતી. સમયસરની ગાથા છે અને પંચાધ્યાયમાં નરીને ધોકો માર્યો છે, અપેક્ષા સમજવી પડશે. બંધ અધિકાર માટે નિશ્ચય ને આશ્રિત પ્રાપ્તિ મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ, સમ્યક દર્શનની નહીં નિર્વાણની. નિશ્ચયની જે પર્યાય છે એનો આશ્રય કરે એટલે વેદન કરે એમ, ત્યાં છે અનુભવ કરે એમ એનો અર્થ છે. ત્યાં જે નિશ્ચય નહીં છે કે જે નિશ્ચય સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થયેલો છે માટે જેનું નામ નિશ્ચય નહીં છે, એવા એવા પર્યાય પરિણમે તે નિર્વાણની પ્રાપ્તિ કરે એમ કેવું છે. પર્યાયનો આશ્રય નથી કરાવ્યો, વેદન કરાવ્યો, અનુભવ કરે તેને આશ્રિત વાત કરી. પ્રમાણનો પક્ષ કરાવો કરે કે નહીં, ત્યાં પ્રમાણની વાત લેવી, નહીં ન લેવી. પણ શાસ્ત્રમાં તો નયનું વચન આવશે, શું કરશો? અનુભૂતિ શુદ્ધ નયાત્મિક છે, 15મી ગાથા શુદ્ધ નયાત્મિકા, અનુભૂતિને શુદ્ધ નયાત્મિકા કહી છે. સ્વ વસ્તુને દેખતા જાણતા પરિણમતા સુખ થાય. સીધી વાતો આ છે. પોતાની સ્વરૂપ રૂપ વસ્તુને, સ્વવસ્તુને દેખે, જાણે, પરિણમે તો એને સુખ થાય, આનંદ થાય. અને તે અનુપમ, અબાધિત, અખંડિત, અનાકુળ અને સ્વાધીન છે એવું જે સુખ અને આનંદ છે તેની ઉપમા જગતમાં ક્યાંય નથી. એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. સાતમી નારકીના સંયોગો પણ એને એને પીડા છે એ બાધા પહોંચાડી શકે નહીં. અખંડિત, એમાં કોઈ ખંડ છેદ પાડી શકે નહીં. વચમાં એને બાધા તો ન પહોંચાડી શકે, પણ એને કોઈ કોઈ અંશે પણ એને નુકસાન કરી શકે નહીં. એને ખંડિત કરવું, કોઈ અંશે નુકસાન ન કરી શકે. અને અનાકુળ, એમાં આકુળતા જરાય લાવી શકાય નહીં એવું એ સ્વતંત્ર અને સ્વાધીન છે. કોઈની પરાધીનતા એને નથી. તે સર્વ દ્રવ ગુણ પર્યાયનું સર્વસ્વ છે. અને એ સુખ અને આનંદ છે એ બધા દ્રવગુણ પર્યાયનું જે સર્વસ્વ છે. સુખ અને આનંદ ન મળે તો શું કામ? જેમ સર્વ ઉદ્યમ ફળ વિના વૃથા હોય, ગમે એટલો ઉદ્યમ કરવામાં આવે પણ એનું કઈ ફળ ના આવે તો આખો ભરે વેપાર કર્યો, કમાણો તો કે કઈ નહીં, એનો કઈ અર્થ નથી. એમ ફળયુક્ત કાર્યકારી હોય તેમ સુખ કાર્યકારી વસ્તુ આ પ્રમાણે સુખ અધિકાર પૂરો થયો. છેલ્લે છેલ્લે સુખ અધિકાર લીધો. પર્યાયાર્થિક નયના પ્રકારો કરીને એના ઘણા ભેદો છે અને ઘણો એનો વિષય વિશાળ છે એમ કહીને સરવાળે સુખની વાત કરી. પાછી સરવાળે સુખની વાત કરી. સુખ ન આવે તો આ બધું જાણ્યું તે બધું નકામ. એવું છે, નાવ ડૂબવાની તૈયારી થઈ તો ખારવો પૂછ્યું, પંડિતજી તરતા આવડે છે? તો તરવાનો અર્થ બહુ સરસ મને આવડે કે આ શાસ્ત્રમાં આમ લખ્યું ને આ શાસ્ત્રમાં આમ લખ્યું ને આવી રીતે ભાવ ભાવથી કરવું ને આવી રીતે દ્રવ પણ અહીંયા અત્યારે બૂટશો એની વાત ચાલે છે એ નથી આવડતું. તો ઓલા બધા પોથી પોથીમાં તરવાનું સમજાય એ બધું નકામું ગયું. એમાં પાણીમાં તરવાની કળા એ વાંચી હોય લ્યો, ઠીક, પુસ્તકો વાંચ્યા હોય એમાં, પણ તરતા ન આવડે તો શું કામ આવે? તરવા ઉપર મહાનિબંધ લખે, ઠીક, એને તરવા એને પાણીમાં નાખો તો બુડે. થીસિસ લખવી હોય તો લખે તરવા ઉપર, પીએચડી થઈ જાય. એને તો એને પાણીમાં નાખો હોય તો માંડે ગળકા ખાવા જાય પાણી પી નીચે. શું કામ ના એમ સુખ વગરનો બુદ્ધિ સમજણ. આત્માને સુખ પમાડે તે જ્ઞાન કામનું, આત્માને સુખ ન પમાડે એ જ્ઞાન કામ. અને પોતાને શું થાય? દુનિયાને બીજા બધાને સુખ થાય પણ પોતાને શું થાય? જે દરિદ્રી માણસ હોય અને જેની જોડીમાં પૈસા ન હોય, ખાલી હોય, એ કેટલાને દાન આપે? કયો જે ખાલી જોડી લઈને ભીખ માંગવા નીકળ્યો હોય એ દાન કેટલાને આપે? હે, દાન દેતો ફરે કે ભીખ માગતો ફરે? એ શું દાન દેવાનો? કહ્યું તો ભીખ માગશે બહાર નહીં. એમ જે પોતાને સુખી નથી કરતો એ બીજાને કેવી રીતે સુખી કરવાનો? પ્રશ્ન જ નથી. હવે જીવન શક્તિ કહીએ છીએ કે આ આત્મા અનાદિ નિધન છે, અનંત ગુણ યુક્ત છે, એક એક ગુણમાં અનંત અનંત શક્તિ છે, પ્રત્યેક ગુણને પોતાની અનંત શક્તિ છે. એમાં પહેલી પ્રથમ જીવન શક્તિ છે, જીવત્વ શક્તિ. આ ટોટલી શક્તિમાં પણ પહેલી જીવત્વ શક્તિ કહો કે જીવન શક્તિ કહો. એટલે તાકાત લઈએ, અને શક્તિ એટલે અનંત તાકાત છે, અપરિમિત શક્તિ છે. આ આત્માને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવ છે, ચૈતન્ય જેના પ્રાણ છે, જીવત્વ શક્તિમાં ચૈતન્ય પ્રાણ. આ ભાવને ધારણ કરનારી આ આત્માને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવ છે, અથવા ચૈતન્ય માત્ર ભાવને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. ગુજરાતી સમયસર 503માં પહેલી શક્તિનું વર્ણન પરિભાષા છે. તે જીવન શક્તિ વડે જે જીવો જીવે છે અને જીવશે તેને જીવ કહીએ. અનંત શક્તિ છે ને, એટલે અનંત ભૂતકાળથી જે જીવ્યો અને અનંત ભવિષ્યકાળ જે જીવશે અને વર્તમાનમાં જીવી રહ્યો છે તેને જીવન શક્તિ કહીએ, તેને જીવ કહીએ. એનું નામ એટલા માટે એનું નામ જીવ પાડ્યું, જીવત્વ શક્તિને કારણે એનું નામ જીવ પાડ્યું. ચૈતન્ય ભાવ તે જ આત્માના જીવનનું કારણ છે. જ્ઞાતા સ્વભાવ સન્મુખ થયેલી જ્ઞાન પર્યાય વડે આત્માનું જીવન છે. જ્ઞાતા સ્વભાવ સન્મુખ થયેલી જ્ઞાનને પર્યાય વડે જ આત્માનું જીવન છે. જે જીવ આવી જીવન શક્તિને જાણે તેનું આત્મજીવન જુદી જાતનું થઈ જાય. આ જીવન જીવન શક્તિરૂપ સંજીવનીનું સેવન કરે તો કદી મરણ થાય નહીં, કેમ કે હું તો સદાય જાગતો જીવ છું, મારું મરણ ક્યાંય નથી. સંતોએ આ જીવન શક્તિરૂપી સંજીવન આપીને સંજીવની આપીને આત્માનું અમર જીવન બતાવ્યું છે. હવે જીવો એનું સેવન કરો. મરણને બી ઉડી જાય ગયો ને, જો જીવત્વ શક્તિથી પોતાનું સ્વરૂપ સમજાય તો એને મરણને બી કૂદી જાય. પછી આ 10 પ્રાણરૂપ જે જીવતર કહેવામાં આવે છે, શ્વાસોશ્વાસ ઇન્દ્રિયો, એનો આધાર પણ એને એને જે આધાર બુદ્ધિ છે જીવને એ આધાર બુદ્ધિ પણ છૂટી જાય. પછી તો બીજા ભય તો બધા એનાથી હેઠે ના છે. હવે જો ખાલી મરણનો ભય ન રહે પછી કોનો ભય રહે? મોટો ભય નથી પછી નાનો ભય ક્યાંથી આવવાનો? જો તો એમ છે, એમ તો કોઈ ભય રહેવાનો જ નથી. અને જાણે અજાણે પણ જીવને મરવાનો ભય સતાવે છે, એ ભય નીકળી જશે. રાખીને કોઈ કાર્ય કરવાની વાત રહેતી નથી. એમ કે ભાઈ મરતા પહેલા સાધી લેજે. નાની તો એમ કહે છે કે અમે દરેક વર્તમાનમાં સાધીએ છીએ, અહીંયા રહીએ કે ગમે ત્યાં જઈએ, અમારે મરણનો પ્રશ્ન ક્યાં છે? મરણ જેવી કોઈ ચીજ છે નહીં અમારે. અહીંથી દેવલોકમાં રહેવાનું થાય કે અહીંયા રહેવાનું થાય અમને શું ફરક પડે? અમને કઈ દેવલોકના સગવડની અપેક્ષા નથી, અહીંયા કોઈ અગવડની અપેક્ષા નથી, કાંઈ નથી. અમે તો અમારું કામ કરીએ છીએ. પછી એને કાંઈ વચ્ચે જીવન મરણનો પ્રશ્ન મુખ્ય થતો. જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું, સદાય જીવતો રહેવા. જવાનો છું અને જીવતો રહીશ એને મારે આ વગર નહીં હાલે એ વાત નથી રહેતી, આના વગર મારે નહીં ચાલે એ વાત નથી રહેતી.
ભાવભાઈ ને કહ્યું ને, બહુ સરસ, એ તો સોનગઢ જતો આવતો હોય તો અમીર ભાઈ ને મોકલી દેવાની ઉમેદ.